તારીખ 11/5/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 166 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 123
દર્શન 166 માં પ્રશ્ન આવે છે પાનું 170 નાયક જ્ઞાન લક્ષણથી જણાય છે પણ બીજા લક્ષણ તેને ક્યારે પ્રમાણ રૂપે ખ્યાલમાં આવે શું પ્રશ્ન છે નાયક એટલે આત્મા આત્મા એટલે અહીંયા આત્માનું મૂળ સ્વરૂપ એ જ્ઞાન લક્ષણથી જણાય છે અથવા ઓળખાય છે જણાય છે એટલે અહીંયા ઓળખાય છે પણ બીજા લક્ષણ એટલે અસાધારણ લક્ષણમાં આનંદ છે સુખ છે એ પ્રયોજનભૂત છે એવા જે બીજા લક્ષણો છે તેને ક્યારે પ્રમાણરૂપે ખ્યાલમાં આવે ત્યારે એ બીજા લક્ષણો કેવી રીતે એને ખ્યાલમાં આવે છે આત્મજ્ઞાન લક્ષણથી જણાયું તો બીજા લક્ષણ કેવી રીતે જણાય છે આવો એક પ્રશ્ન પૂછ્યો છે સમાધાન હું જ્ઞાન લક્ષણથી લક્ષિત એક જ્ઞાયક તત્વ છું શું છે આ એક જ એવું લક્ષણ છે કે જેનાથી આત્મા લક્ષમાં આવે છે લક્ષિત થાય છે એટલે લક્ષમાં આવે છે ઓળખાય છે એનું કારણ છે સમયસરના 246 કોષના ભાવાર્થમાં જયચંદજીએ વાત થોડી વિસ્તારથી કરી છે કે કોઈ સાધારણ ગુણ છે એનાથી તો આત્મા જુદો પડીને ઓળખી ન શકાય કોઈને ઓળખવું હોય તો જુદો પાડીને ઓળખવો પડે ને તો જે સાધારણ લક્ષણો હોય એનાથી તો કઈ જુદો પડે નહીં અસાધારણ લક્ષણ જોઈએ તો અસાધારણ લક્ષણમાં જ્ઞાન આનંદ વગેરે છે અસ્તિત્વ વસ્તુત્વ આદિ નથી અસ્તિત્વ વસ્તુત્વ અગુરુ લઘુત્વ પ્રભુત્વ આદિ બધા સામાન્ય છે અસામાન્ય લક્ષણ છે એમાં જ્ઞાન દર્શન આનંદ આદિ છે હવે પ્રગટ એ જ્ઞાનની જ પર્યાય છે આનંદની પર્યાય પ્રગટ નથી એટલે પ્રગટ પર્યાય વગેરે ઓળખવાનું સાધન નથી કોઈ અથવા લક્ષણ પ્રગટ નથી તો લક્ષ કેવી રીતે ઓળખાય એ વાત ત્યાં દીધી છે દર્શન પ્રગટ છે એમ દીધું છે પણ દર્શન એટલું સૂક્ષ્મ છે કે પકડાતું નથી એટલે દર્શન લક્ષણથી પણ નથી પકડાતો શક્તિઓ તો બધી છે પણ શક્તિ બધી અવ્યક્ત છે કોઈ વ્યક્ત નથી કે ચૈતન્ય શક્તિ અવ્યક્ત છે પરંપરાના મિત ભાવ તો કે અવ્યક્ત છે વ્યક્ત લક્ષણ એ જ્ઞાન જ છે કે જ્યાંથી સ્વભાવ છે એ લક્ષ ગોચર થાય છે હું જ્ઞાન લક્ષણથી લક્ષિત એક જ્ઞાયક તત્વ છું એમ લક્ષમાં આવે છે જ્ઞાન લક્ષણથી જે તત્વ હોય તે પૂર્ણ જ હોય તે તત્વ કાંઈ અધૂરું ન હોય વસ્તુ વસ્તુ તરીકે પૂર્ણ હોય કેમ કે શાશ્વત ટકે છે નહીતર અનાદિ અનંત કેવી રીતે ટકી શકે એટલે અધૂરું નથી આ રીતે હું પરિપૂર્ણ છું એમ કહેતા બધું ભેગું સમાઈ જાય છે હું પૂર્ણ છું એમાં બધા ગુણો આવી જાય છે એમ કહેવું છે એમાં કોઈ પ્રયોજનભૂત વાત બાકી રહેતી નથી જે સુખ ને પોતે ઈચ્છી રહ્યો છે તે સુખ બહાર થી નથી આવતું. શું છે, ઈચ્છા તો સુખ ની છે, બધા જીવોને ઈચ્છા સુખ ની છે, તે સુખ ક્યાંય બહાર થી આવતું નથી. આવતો હોય તો કોઈ બતાવે કે ભાઈ અહીંથી મને સુખ આવે છે, ક્યાંયથી સુખ આવતું નથી. છે કોઈ બતાવી શકે એવું, આ ચીજો માંથી સુખ આવે છે એવું કોઈ બતાવી શકે એવું છે? જે જે સુખના સાધન સુખના કારણ મનાય છે એ તો બધા જડ પરમાણુના બનેલા છે, અને જડમાં સુખ નથી એ વાત તો પ્રત્યક્ષ છે. એના માટે કોઈ પ્રત્યક્ષ માટે કોઈ પ્રમાણ આપવાની જરૂર નથી. એટલે જે સુખ ને પોતે ઈચ્છી રહ્યો છે તે સુખ બહાર થી નથી આવતો. હું સુખ સ્વરૂપ છું, હું શાંતિ સ્વરૂપ છું, એમ પોતાને સ્વીકાર આપવો જોઈએ. અહીંયા એક બીજું થોડું સ્પષ્ટીકરણ લઈએ કે એક ગુણને અનંત ગુણનું રૂપ છે. આ વિષય દીપચંદજીએ લીધો છે ચિદવિલાસમાં. દીપચંદજી કાસલીવાલે ચિદવિલાસ નામનો એક નાનો ગ્રંથ લખ્યો છે, એમાં સિદ્ધાંતની ઘણી સૂક્ષ્મ વાતો લખી છે. એટલી સૂક્ષ્મ લખી છે કે સારા સારા વિદ્વાનો ને સમજવામાં જરા સૂક્ષ્મ પડે એવી વાતો લખી છે. એમાં એક પ્રકરણ આ લખ્યું છે કે એક ગુણને અનંત ગુણનું રૂપ છે. દ્રષ્ટાંત આપે છે કે જ્ઞાન ગુણ છે તો છે પણ છે ને, એનામાં જ્ઞાન ગુણ છે તો એ છે પણ અસ્તિત્વ ગુણનું રૂપ છે. જ્ઞાન જે વિશ્વાસ કરે છે, સમજીને કોઈના ઉપર વિશ્વાસ મૂકે છે, એનું શ્રદ્ધા ગુણનું રૂપ છે. જ્ઞાન સ્વરૂપમાં સ્થિર થાય છે એનું ચારિત્ર ગુણનું રૂપ છે. ઉપયોગ સ્વરૂપમાં લીન થાય છે એનું ચારિત્ર ગુણનું રૂપ છે. જ્ઞાન કષાયના અભાવ સ્વરૂપ છે એના સુખ ગુણનું રૂપ છે. એ અનંત ગુણનું રૂપ એક ગુણને છે, પ્રત્યેક ગુણને પાછળ એવું જ અસ્તિત્વને છે, શું એવું જ આનંદને છે, બધા ગુણને છે, એવું ચારિત્રને છે, એવું શ્રદ્ધાને છે. એટલે જ્ઞાનમાં પ્રગટ સ્વભાવ હોવાથી એ સ્વભાવમાં રહેલા જેટલા ગુણો છે એ બધાનું રૂપ જ્ઞાનને છે. આપણે સ્વરૂપના નિશ્ચયનું પ્રકરણ જે લીધું છે નિર્ભાન દર્શનની કેળીમાં, એમાં એક વાત લીધી છે કે જ્ઞાન લક્ષણથી જ્યારે આત્મા કોઈ જીવને ઓળખાય છે ત્યારે મારામાં અનંત જ્ઞાનનું સામર્થ્ય ભર્યું છે, એની સાથે સાથે અનંત સુખનું સામર્થ્ય પણ મારામાં ભર્યું છે, અનંત સુખ મારામાં ભર્યું છે એ વાત પણ સાથે સાથે જ સમજાય છે. જ્ઞાન સ્વભાવ સમજાય છે પણ એ મુખ્યપણે બોલવાની વાત છે, સાથે સાથે સુખ પણ સમજાય છે. અને જીવને સુખનું પ્રયોજન હોવાથી પછી એ સુખ લેવા માટે બહારનો પ્રયત્ન છોડે છે અને સુખ લેવા માટે એના પરિણામ અંતર્મુખ થાય છે, પરિણામની દિશા ત્યારથી બદલાય છે. કેમ કે સુખ અંતરમાં છે એવું એને જોયું, આ રીતે પરિણામની દિશા બદલાય છે. દિશા બદલવી તે અપૂર્વ છે, પહેલું પહેલું જેની દિશા બદલાય તેની દશા બદલાય, દિશા ન બદલાય એની દશા કદી ન બદલાય. એટલે કે છે કે જે એમાં બધું ભેગું સમજાઈ જાય છે એમાં સુખ પણ સમજાઈ જાય છે, બધું ભેગું સમજાઈ જાય છે એમાં સુખ આવી ગયું, અને જે સુખને પોતે ઈચ્છી રહ્યો છે તે સુખ બહારથી નથી આવતું, હું સુખ સ્વરૂપ છું, હું શાંતિ સ્વરૂપ છું, એમ સમજાઈ જાય છે અથવા એવી ઓળખાણ થઈ જાય છે. અનંતકાળથી સુખ માટે પ્રયત્ન કરનારો જીવ ક્યારે સુખ પામ્યો નહીં એવા જીવને જ્યારે ખરેખર સુખનો ભંડાર દેખાય, સુખનો સાગર દેખાય તળિયા પગરનો, ત્યારે એની એની વૃત્તિ, પરિણામની વૃત્તિ એ સુખ લેવા માટે ધીમે ધીમે ચાલે કે દોડ લગાવે? તરસ્યો માણસ જળાશય જોવે, બહુ તરસ લાગે એ તો દોડીને જ પાણી પીવા જાય કે ધીમે ધીમે ઠાગા ઠૈયા કરીને જાય, કરતો કરતો જાય? ઠાગા ઠૈયા સમજાય? ચેન ચાળા છોકરાઓ નથી નખરા કરતા અને ઠાગા ઠૈયા નખરા કરે, બહુ તરસ લાગી હોય અને પાણીનું જળાશય દેખાય તો દોડીને જાય કે વચ્ચે કે માથા આગળ રોકાતો રોકાતો જાય? દોડીને જાય. એવું છે, અનંત સુખનો ભંડાર, અનંત સુખનો સાગર પોતામાં ભણાય. બધી ઉપમા તો ઓછી પડે છે, ટૂંકી પડે છે, પછી જીવના પરિણામ ધાયલા રહીએ. પ્રતિપક્ષમાં લે છે કે આ વિકલ્પ છે તે બધી આકુલતા છે, જેટલા વિકલ્પો ઉઠે છે એમાં આકુલતા ભાસે, જેટલા વિકલ્પો ઉઠે એમાં આકુલતા ભાસે. આત્માનો વિકલ્પ ઉઠે તો પણ આકુલતા ભાસે. જ્યાં સુધી આકુલતા ન ભાસે ત્યાં સુધી વિકલ્પ પ્રત્યેનો એનો એકત્વનો ભાવ છે, જે પ્રેમથી એને એ ભાવ કેળવ્યો છે એ છૂટે નહીં. આકુલતા લાગે ત્યારે જ ત્યાંથી ખસવા માટેની એની તૈયારી થાય, અને તો જ ખસી શકે, નહીતર ખસી ન શકે. આ વિકલ્પ છે તે બધી આકુલતા છે, હું નિર્વિકલ્પ તત્વ છું. ક્યાંથી કાઢ્યું? કે જે વેદન છે, જ્ઞાન લક્ષણ છે, એ જ્ઞાન વેદન સ્વરૂપે છે, અને વેદન નિર્વિકલ્પ હોય છે, વિચારમાં સ્વવિકલ્પનો છે. વેદન તો નિર્વિકલ્પ જ હોય છે, વેદનમાં વિકલ્પ નથી. જ્ઞાન વેદન છે, એ જ્ઞાન સામાન્ય રૂપે છે અને એ નિર્વિકલ્પ છે. તેનાથી જે લક્ષિત થયો કે હું આવો છું નિર્વિકલ્પ રૂપે, નિર્વિકલ્પ લક્ષણ થી નિર્વિકલ્પ સ્વરૂપ નક્કી થયું છે, નિશ્ચયમાં આવ્યો છે, એમ વાત છે. એટલે વિકલ્પ છે એ બધી આકુલતા છે, હું નિર્વિકલ્પ તત્વ છું. શાસ્ત્રમાં કહ્યું માટે નહીં, પણ હું પોતે નિર્વિકલ્પ તત્વ જ છું. શાસ્ત્રમાં આત્માને નિર્વિકલ્પ તત્વ કહ્યું છે માટે સ્વીકારું છું એમને, ગુરુએ સમજાવ્યું છે માટે હું સ્વીકારું છું એમ પણ, મને પોતાને મારું નિર્વિકલ્પ તત્વ, નિર્વિકલ્પ નાયક તત્વ ભાષ્યમાન થઈ રહ્યું છે, ભાષે છે. ભાષમાં તો ફોટો પડવો, પ્રતિભાસ આવવો, જેવું છે એવું જ્ઞાનમાં જાણવું, પ્રતિભાસવું, એવી રીતે નિશ્ચય થાય છે. શાસ્ત્રમાં કહ્યું માટેની, પણ હું પોતે સ્વતંત્રપણે, હું પોતે એટલે હું પોતે સ્વતંત્રપણે નિર્વિકલ્પ તત્વ છું એવું મને ભાસે છે, એવું મને ભાસે છે. નિશ્ચય એવી ઓળખાણમાં એવી વાત છે. આનંદ ગુણ દેખાતો નથી એટલે પ્રગટ નથી એની પર્યાય. આનંદ ગુણ દેખાતો નથી એનો અર્થ શું છે? કે એની પર્યાય પ્રગટ નથી. છતાં પણ મારામાં આનંદ ગુણ છે તે અમુક રીતે નક્કી થાય છે, લક્ષણથી નક્કી થાય છે. કેમ કે એમાં બધા લક્ષણો છે, આનંદ ગુણ નું પણ લક્ષણ છે, રૂપ છે, લક્ષણ ની અંદર રૂપ છે. એક ગુણ માં બીજો ગુણ નથી, એ ભૂલ નહીં થવી જોઈએ. એક ગુણ માં કોઈ બીજો ગુણ નથી, પણ દરેક ગુણ ને બીજા અનંત ગુણો નું રૂપ છે. આમ છે, એ બીજો વિષય છે. રૂપ હવો એ બીજો વિષય છે, ગુણ હવો તે બીજો વિષય છે. ગુણ છે એ શક્તિ રૂપે છે, અને રૂપ છે એ ધર્મ રૂપે છે. એ ભાવ પણ એને ધારણ કરી રાખ્યો છે. અસ્તિત્વ ગુણ પરમાણુ માં પણ છે, અસ્તિત્વ ગુણ આત્મા માં છે, બરાબર છે. તો જળમાં જે અસ્તિત્વ છે એ જળ રૂપે અસ્તિત્વ છે, અને ચૈતન્ય નું અસ્તિત્વ ચૈતન્ય રૂપે છે. અસ્તિત્વ બે ને આપણે કહીએ, પણ જળ નું પરમાણુ નું અસ્તિત્વ જળ રૂપે છે ને, ચૈતન્ય રૂપે છે, અને ચૈતન્ય નું અસ્તિત્વ ચૈતન્ય રૂપે છે. તો અસ્તિત્વ ને ચૈતન્ય નું રૂપ આવ્યું પણ સમજી શકાય નથી, સમજી શકાય. બીજું લોજિક એનું એવું છે કે જો એક ગુણ ને બીજા એક ગુણ નું રૂપ હોય, કોઈ પણ એક ગુણ નું રૂપ હોય, કે નિરાકુર સ્વરૂપ જ્ઞાન છે, અને એટલે નિરાકુરતા સુખ નું રૂપ છે, તો એને બીજા ગુણ નું રૂપ હોય તો એને ત્રીજા ગુણ નું કેમ ન હોય, એને ચોથા ગુણ નું કેમ ન હોય, એને બીજા આનંદ ગુણ નું કેમ ન હોય, કેમ ન હોય? ન્યાય થી પણ એમ નક્કી થાય છે, જો એક ગુણ ને બીજા ગુણ નું રૂપ હોય તો એને અનંત ગુણ નું રૂપ હોય. જેમ એક પરમાણુ ને અભિપ્રાય માં એક પરમાણુ માં પોતાપણું કર્યું, એને આખા જગત માં પોતાપણું, મિત્ર ઘણા શું કે છે. આમ અમને બીજું કઈ વાંધો નથી, પણ આ એક બાબત માં થોડાક પરિણામ અમારા જાય છે. તો કે એક માં જાય છે એ બધામાં, આજે નહીં તો કાલે જવાના જવાના, બાકીનું ગર્ભિત પડ્યું છે. કદી એવું વિચારવા જેવું નથી કે ભાઈ એકમાં જ એમને આમ છે. એમ કે ભાઈ અમારા ઘરમાં માણસો ઘણા છે, પણ મને એક જ વ્યક્તિ પ્રત્યે જરા મમત્વ વધારે રહે છે, બાકી કોઈના ઉપર નથી. તો કે એક ઉપર છે, એ આખી દુનિયા ઉપર છે. રાગના એક કણને જે ભલો જાણે છે એ સમસ્ત વિભાવને ભલો જાણે છે. અભિપ્રાય નો દોષ આવો છે. એવી જ રીતે આમાં છે. પછી તે પદાર્થ કેવો છે? તો કહે છે કે જ્ઞાન આનંદ આદિ અનંત ગુણો થી ભરેલો છે. જ્ઞાન આનંદ થી ભરપૂર મારું અસ્તિત્વ છે, તેમાં જ્ઞાન રૂપે આનંદ રૂપે એમ અનંત ગુણ રૂપે મારું અસ્તિત્વ ભેગું આવી જાય છે. આમ જગત માં બધી વસ્તુ સત છે. સચ્ચિદાનંદ નો પ્રશ્ન લીધો છે, એમાં આવી ગયું છે, એમના શબ્દોમાં જ આવી ગયું છે. આનંદ ગુણ ભલે દેખાતો નથી એટલે પ્રગટ નથી, છતાં પણ મારામાં આનંદ ગુણ છે તે અમુક રીતે નક્કી થાય છે. અમુક રીતે આ એટલે આ રીતે છે, એક ગુણને આનંદ ગુણનું રૂપ છે. અહીંયા તો એ પ્રકરણ નથી એટલે એનો વિસ્તાર નથી કર્યો પોતે. પ્રકરણ શું છે? જ્ઞાન લક્ષણ એવું છે કે પોતાને ખ્યાલમાં આવી શકે છે, એક જ લક્ષણ એવું છે કે જે પકડાય છે, ચિરિયંચને પણ પકડાય છે. કેમ કે આમાં તો ઓછામાં ઓછા ઉઘાડવાળા સંગની પંચેન્દ્રિય જીવને ઓળખાણ થઈને એકાગ્ર થતાનો અનુભવ થાય એવું કેમ બને? તો કે જ્ઞાન લક્ષણથી બને. સ્વભાવ સૂક્ષ્મ છે એ વાત જરૂર છે, છતાં પણ જ્ઞાન લક્ષણ થી પકડાય છે. એક કુદરતી સુવિધા છે, જ્ઞાન લક્ષણ થી પકડાય. જયારે જ્ઞાન લક્ષણ એવું છે કે તેને પોતાને ખ્યાલમાં આવી શકે છે કે હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું, બરાબર ખ્યાલમાં આવી શકે છે. માટે આત્માને જ્ઞાનથી જાણવું તેમ કહેવામાં આવે છે. એટલા માટે એ વાત કહેવી જરૂરી લાગી છે કે આત્માને જાણવા માટે જ્ઞાન સિવાય બીજા લક્ષણથી જાણવાનો વ્યર્થ પરિશ્રમ ન થાય. આઠમામાં લીધું છે સચ્ચિદાનંદ આત્મા છે, એમાં સત કેમ પહેલા લીધું? તો કે અસ્તિત્વ લક્ષણથી ઓળખાય કે ન ઓળખાય, કે ન ઓળખાય રૂબરૂમાં ચર્ચા ચાલી હતી. કેમ કે આપણે ત્યાં પણ અમુક વિદ્વત વર્ગ છે એ અસ્તિત્વ લક્ષણથી આત્મા ઓળખાય એમ માને છે. જ્યારે શાસ્ત્રમાં સમય સારા દેમાં જ્ઞાનીઓના વચનમાં આત્માને ઓળખવા માટે જ્ઞાન લક્ષણથી વાત કરી છે, જેમણે જ્ઞાનીઓએ અથવા આચાર્યોએ વાત કરી છે એ તો અનુભવથી કરી છે, અને પછી અનુભવથી વાત કરી એના શાસ્ત્રો લખાયા.
બરાબર.
હવે જેને આત્માની ઓળખાણ નથી એ તર્ક વિતર્ક પણ કરે છે કે જો આત્માને સચ્ચિદાનંદ કહ્યો એમાં સત પહેલું લખ્યું છે, ચીદ એટલે જ્ઞાન પછી લખ્યું છે, માટે અસ્તિત્વ લક્ષણ છે આત્મા ઓળખાય, પછી એની દલીલો ચાલે. પણ અસ્તિત્વ છે એ તો બધામાં સામાન્ય છે, જુદો કેવી રીતે પડે? ઓળખાણમાં તો જુદો પડે તો ઓળખાય એવું છે. માણસ તો બધા માણસ, પણ ફલાણો માણસ એમ નક્કી કેવી રીતે કરવો? એનું કોઈ સ્પેસિફિક લક્ષણ હોય તો જ જુદો પડે. એમ અન્ય દ્રવ્ય સાથે અન્ય ભાવ સાથે ભરેલો આત્મા એને જુદા પાડવા માટે જ્ઞાન લક્ષણ સિવાય બીજું કોઈ સાધન નથી. ત્રણેય કાળે આત્માનું લક્ષણ જ્ઞાન જ છે. પ્રશ્ન મેં એવી રીતે પૂછ્યો હતો, આ વિવાદ છે એટલે જરા વિદ્વાનો વચન, કે જેમ આત્મામાં જ્ઞાન ગુણ અને જ્ઞાન શક્તિ છે એવી જ આત્મામાં અસ્તિત્વ ગુણરૂપ અસ્તિત્વ શક્તિ છે. જેમ આત્મા જ્ઞાન સ્વરૂપી છે એમ અસ્તિત્વ સ્વરૂપી પણ છે, આનંદ સ્વરૂપી પણ છે, બધા ગુણમાં એ સ્વરૂપી છે એમ કહી શકાય. ઓળખવા માટે અસ્તિત્વ સ્વરૂપી છે ત્યાંથી ઓળખવું કે ઓળખવા માટે જ્ઞાન સ્વરૂપી છે ત્યાંથી ઓળખવું, બહુ ચોક્કસ પ્રશ્ન કરેલો. તો કે જ્ઞાન થયું ઓકે અસ્તિત્વથી માટે આત્માને જ્ઞાન થી જાણવો તેમ કહેવામાં આવે છે. હું આકુળતા વગરનું નિરાકુળ છું એમ એને ખ્યાલમાં આવી શકે છે. હું આકુળતા વગરનું નિરાકુળ છું એમ તેને ખ્યાલમાં આવી શકે છે. કેમ કે આકુળતા છે કશાય પરિણામમાં છે, વિકલ્પમાં છે. જ્ઞાન છે અજ્ઞાનીનું જ્ઞાન છે પણ કશાયના અભાવ સ્વરૂપે છે. જ્ઞાન રાગ રૂપે થયું નથી, રાગ જ્ઞાન રૂપે થયું નથી. ભલે અજ્ઞાની જુદો નથી પાડી શકતો પણ છતાં વસ્તુ સ્થિતિ ક્યાંય બદલાઈ જતી નથી. હું આકુલતા વગરનું નિરાકુળ છું એમ પોતાને ખ્યાલમાં આવી શકે છે. પણ હું આનંદ લક્ષણ છું તેમાં તેને આનંદ દેખાય નહીં તો પણ નિરાકુળતાનો ખ્યાલ આવે છે. આનંદ ન દેખાય તો પણ અમુક જાતના યથાર્થ પ્રમાણથી જાણી શકે છે. અમુક જાતનું યથાર્થ પ્રમાણ એટલે એનું રૂપ છે, આનંદનું પણ રૂપ છે. જ્ઞાનને આનંદનું રૂપ છે પણ ખ્યાલમાં આવી શકે છે. ક્યારે ખ્યાલમાં આવે છે? જ્ઞાન લક્ષણથી ઓળખે ત્યારે. એ ઓળખવાની વિધિ ઉપર તો આપણે આખું પ્રકરણ લીધું છે અને ઓળખવાના લક્ષણો ઓળખાય એના લક્ષણો પણ લઈને વિસ્તાર કર્યો છે કે ભાઈ આ ઓળખાણો એનું સાબિતી શું, એના પણ દસેક લક્ષણ આપણે ત્યાં લીધા છે. પણ અમુક જાતના યથાર્થ પ્રમાણથી જાણી શકે છે, સાચા જ્ઞાનથી નક્કી કરી શકે છે. સાચું જ્ઞાન એટલે યથાર્થ જ્ઞાન, યથાર્થ જ્ઞાનથી તેનો નિશ્ચય થાય છે. જો આત્માનો નિશ્ચય થાય છે તો આત્મા આનંદ સ્વરૂપી છે એનો પણ નિશ્ચય થાય છે. એ તો એક ભેદ થયો, આનંદ છે એક ભેદ. આખા આત્માનો નિશ્ચય થયો એમાં બધું આવી ગયું, કોઈ બાકી ન રહ્યું. આત્માનું પૂરેપૂરું સ્વરૂપ આવી ગયું, કાંઈ બાકી ન રહ્યું. ભલે કોઈ આત્માને ઓળખનાર ઓછાક્ષમ વાળો જીવ સમજાવી ન શકે પણ એને આત્મા ઓળખાય છે, પૂરેપૂરો ઓળખાય છે, અધૂરો ઓળખાતો નથી. અથવા તો કોઈ સ્વાનુભવ, નિર્વિકલ્પ સ્વાનુભવમાં જેને આત્માનું જ્ઞાન થયું, આત્માનું જ્ઞાન ક્યાં થાય છે? નિર્વિકલ્પ સ્વાનુભવ વખતે. બરાબર, કેવા આત્માનું જ્ઞાન થાય છે એમ જો પૂછવામાં આવે તો કે કેવળ જ્ઞાનમાં જેવો કેવળ જ્ઞાની પરમાત્માને, કેવળ જ્ઞાની પરમાત્મા આત્માને જોયો છે, જોવે છે, એવો જ આત્મા એને અનુભવ ગોચર થાય છે. કેવળ જ્ઞાનના વિષયરૂપ આત્મામાં અને મતિ સુપ્ત જ્ઞાનના વિષયરૂપ આત્માના વિષયમાં કોઈ ફેર નથી. બેને સરખો વિષય છે. એવા નિર્વિકલ્પ સ્વાનુભવમાંથી બહાર આવેલા કોઈ ધર્માત્માને પ્રશ્ન પૂછવામાં આવે કે તમને જેવો આત્મા અનુભવમાં આવ્યો એ પહેલા ઓળખાણમાં આવ્યો તો નિશ્ચયમાં આવ્યો તો કા? નિશ્ચય વગર તો અનુભવ થાય નહીં. કેમ કે એકાગ્ર પછી એકાગ્ર થવાની પ્રક્રિયા છે ને આ તો અનુભવ તો. તો કે નિશ્ચયમાં જેવો તમને આત્મા ઓળખાયો અને અનુભવમાં તમને જેવો આત્મા આવ્યો એ બેમાં કઈ ફેર હતો તો કે ના? એનો અર્થ શું થયો કે જેવો કેવળ જ્ઞાનમાં આત્મા જણાય છે એવો ઓળખાય છે. હવે લઈએ તો વચ્ચેના અનુભવને કાઢી નાખીએ તો એટલે જેને આત્મા ઓળખાય છે એને નિર્વાણ પદ કેવળ જ્ઞાન એનું પાકું થઈ ગયું છે. આ મુમુક્ષુની દશામાં પ્રેરણા મળે એવો મુદ્દો છે. મુમુક્ષુની ભૂમિકામાં અને મુમુક્ષુની દશામાં પ્રેરણા મળે એવો મુદ્દો છે. મુમુક્ષુનું કેવળ જ્ઞાનીનું તો નક્કી થઈ ગયું, એમાં સવાલ નથી. આ મુમુક્ષુનું પણ નક્કી થઈ ગયું. સાચા જ્ઞાનથી નક્કી કરી શકે છે, પરંતુ જ્ઞાન લક્ષણ એવું છે કે તેને અનુભવમાં આવે છે. અત્યારે પણ જ્ઞાન લક્ષણ અનુભવમાં આવે છે, જ્ઞાનનો અનુભવ થાય છે. સુખ અને આનંદનો અત્યારે અનુભવ થતો નથી, શાંતિનો અનુભવ નથી થતો, પણ જ્ઞાનનો અનુભવ થાય છે. આત્મા અનુભવ યોગ્ય પદાર્થ હોવાથી અનુભવ થી સમજાય છે, વિચાર થી સમજાતો નથી. અને તે જ્ઞાન લક્ષણ અનુભવમાં આવતો હોવાથી, વેદન ગોચર હોવાથી, અનુભવ અંશે વેદન અંશે તેની પ્રકૃતિ અથવા તેનો નિશ્ચય થાય છે. લીધું બીજા સંકેતમાં અનુભવ અંશે પ્રકૃતિ. સંકેતિ હોય એનું નિર્વાણ થાય તો કે આ સંકેત જ છે ને, એનું નિર્વાણ શું કરવાનું થાય? સંકેતનું નિર્વાણ છે તો આ સંકેત છે કે એનું નિર્વાણ. અને એટલા માટે એ સંકેત ને એમણે લંબાઈ ઉઠે સત્પુરુષ ની ઓળખાણ સુધી, એ પેલું સંકેત છે, માટે એનું નિર્વાણ થાય. જા કેટલા હદ સુધી પછી એ સંકેત ડેવલપ થાય છે બીજા સંકેત રૂપે, એ સંકેત ડેવલપ થાય છે ત્રીજા સંકેત રૂપે, એને પરમાર્થ સંકેત કહે છે. તો પણ અમુક જાતના યથાર્થ પ્રમાણથી જાણી શકે છે, સાચા જ્ઞાનથી નક્કી કરી શકે છે. પરંતુ જ્ઞાન લક્ષણ એવું છે કે તેના અનુભવમાં આવે છે. જ્ઞાન લક્ષણ કેવું છે કે અનુભવમાં આવે છે, બીજું કાંઈ અનુભવમાં નથી આવતું. માટે ત્યાંથી અનુભવ યોગ્ય એવું જે આત્મતત્વ છે એનો નિર્ણય થાય છે. અનુભવ થી અનુભવ ની વસ્તુ સમજાય. તમે સાયકલ શીખ્યા તો બેલેન્સ કેમ રાખવું એ તમને સમજાણો, ન શીખ્યા તો સમજાય? કેમ કે તમને અનુભવ થઈ ગયો. અનુભવ થી અનુભવ ની વાત સમજાય, બિન અનુભવી ને અનુભવ ની વાત ન સમજાય. તેના અનુભવમાં એટલે કે સ્વાનુભૂતિના અનુભવમાં એમની, અહીંયા જે જ્ઞાનનો અનુભવ છે એ સ્વાનુભૂતિ નથી લેવાની, એ તો ત્રીજા સંકેતમાં નિર્વિકલ્પ અનુભવ થાય છે ત્યારની વાત છે. અહીંયા તો બીજા સંકેતની વાત ચાલે છે. એટલે અનુભવાંશ લીધો, દેવે શું શબ્દ વાપરો? અનુભવનો અંશ લીધો. કેમ કે સ્વાનુભૂતિ છે એમાં તો નિર્વિકલ્પ અનુભવ આખો અનુભવ છે, અને આંશિક અનુભવ છે જેના ઉપરથી અંશ ઉપરથી આખા અંશીને પકડવામાં આવે છે. જેમ સેમ્પલ ઉપરથી આખી ચીજનો નિર્ણય થાય તેમ પરંતુ જ્ઞાન લક્ષણ એવું છે કે તેના અનુભવમાં આવે છે. તેના અનુભવમાં એટલે કે સ્વાનુભૂતિના અનુભવમાં એમ અહીંયા નહીં, પણ જ્ઞાન લક્ષણથી વેદન લક્ષણથી જાણી શકે છે એટલે કે ઓળખી શકે છે. એ ઓળખાણો વિશે લીધો છે. જ્ઞાન લક્ષણ થી જાણી શકે છે, જાણવાનું અહીંયા ઓળખાણા અર્થમાં લેવાનું. આપણે થોડો વિસ્તાર એવી રીતે લીધો છે, અવલોકન કરતા કરતા ઓળખાણ થાય છે. વિસ્તાર જરાય બધે ખુલીને વાત કીધી છે. અવલોકન કરે છે, પોતાના પરિણામોનું અવલોકન કરે છે, એટલે પોતાના અનુભવમાં આવતા ભાવોનું અવલોકન કરે છે, એટલે કે પરિચય કરે છે. શું કરે છે? મને અનુભવ શું થઈ રહ્યો છે એનો પરિચય કરે છે. ઓળખાણનું સાધન શું? પરિચય. પરિચય વગર ઓળખાણ હોય તો બતાવી દો કોઈને. કોઈ ચીજની નહીં, કોઈ વ્યક્તિની પરિચય વગર ઓળખાણ નથી થતો. એટલે પરિચયનો આમાં પ્રોસેસ છે. હવે એ પરિચય થતા 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 કેવી રીતે ઓળખાણ થઈ એની વાત આપણે પહેલી એડિશનમાં 56માં પાને છે અને બીજી આવૃત્તિમાં 44માં પાને છે. એ વાત થોડીક પ્રયોગાત્મક લીધી છે કે જ્યારે કોઈ જીવ ઓળખાણના પ્રોસેસમાં આવે છે, એ સ્ટેજમાં આવે છે, ત્યારે અવલોકન કરતા કરતા એવી રીતે એને અવલોકન થાય છે કે અનંતકાળ અનેક પ્રકારના રાગ દ્વેષ આદિ ભાવો, વિભાવ ભાવો, વિકારી ભાવોની મધ્યમાં જ્ઞાન રહ્યું, વચ્ચે રહ્યું, નિબોધના ભાવમાં ભાવોમાં પ્રચુર કષાય કલંકની વચ્ચે રહ્યું જ્ઞાન, તો પણ જ્ઞાન લેપાણું નહીં. કોઈ કષાયનો પટ જ્ઞાન ને ચડ્યો નહીં, રંગ ચડ્યો નહીં. જેમ આપણે જીભ અત્યાર સુધીમાં હજારો સ્વાદ ને સ્વાદા, જીભથી સ્વાદે છે ને, હે, હજારો સ્વાદનો સ્વાદ લીધો, છતાં આજે એક પણ સ્વાદ આપણી જીભ ઉપર મોજુદ નથી. છે કોઈ વાર બહુ કડવી દવા પીધી હશે, આખો આત્મા કડવો થઈ ગયો. બહુ કડવું લાગ્યું ત્યારે શું કહે, માથાના વાળ ઉભા થઈ ગયા. હા, જીભ ઉપર કડવાશ રહી. બહુ ગળ્યું લાગ્યું, કાંઈ નહીં. બહુ તીખું લાગ્યું, કાંઈ નહીં. કેમ કે જીભ છે એ નિર્લેપ રહેવાનો એનો સ્વભાવ છે. સ્વાદને સ્વાદવા છતાં એક પણ સ્વાદને સંઘરવાનો એનો સ્વભાવ નથી. સ્વભાવે કરીને એવી જ છે જીભ. જીભ એવી છે, તમને કોઈ ચીજ બહુ ભાવે છે અને તમે એ ચીજ ખાઓ છો અને એ સ્વાદ તમને ખૂબ રૂચે છે ને ગમે છે, તો ટકાવવાની મહેનત કરજો. એ સ્વાદને જીભ ઉપર રાખવાની નહીં, ટકે. ટકાવવાનો પ્રયત્ન કરજો, નહીં ટકાવ. કેમ કે એનો સ્વભાવ જ એવો છે, એવું જ જ્ઞાન છે, નિર્લેપ સ્વભાવિક. પ્રચુર કષાય કલંકની મધ્યમાં રહેવા છતાં જ્ઞાન છે એ માત્ર જ્ઞાન રૂપે રહ્યું છે. અનંત કષાયની વચ્ચે એને પોતાનું શુદ્ધત્વ, વિશેષ ન થવું એનો અર્થ શું, ભણવું નહીં એનો અર્થ શું, એને પોતાનું શુદ્ધત્વ ટકાવી રાખ્યું છે. તો એ શુદ્ધત્વ, શુદ્ધત્વ શક્તિ કેવડી? અનંતી. અનંત કાળથી, અનંત અનંત કાળ નિગોદમાં પ્રચુર કસાઈ કલંક માર્યો, પણ અનંત શુદ્ધત્વ શક્તિ છે. પહેલું તો પોતાનું શુદ્ધત્વ જણાય છે. ક્યાંથી જણાણું? જ્ઞાન લક્ષણ થી જણાણું. પકડાણું ક્યાંથી? શુદ્ધત્વ. શુદ્ધત્વ શુદ્ધત્વ થી નથી પકડાણો, શુદ્ધત્વ જ્ઞાન થી પકડાણો. તો એની અંદર જ્ઞાન નું શુદ્ધત્વ જે છે, જ્ઞાન નું શુદ્ધત્વ છે, આત્મા નું શુદ્ધત્વ છે, એનું અનંતુ સામર્થ્ય છે. એ લક્ષગોચર છે. મારું સામર્થ્ય એટલું છે કે એક પરમાણુ સાથે હું ભળું નહીં, એક વિભાવ અંશ સાથે પણ હું પછી એનો મહિમા આવે. હવે એ જોતા 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 એ જોવે છે, અવલોકન કરતા કરતા કે આ જેટલા કસાયના ભાવો છે એ બધા આકુળતા નો અનુભવ કરાવે છે. જ્ઞાન છે એમાં આકુળતા નથી, કેમ કે એની સાથે ભળ્યું નથી. તો જે આકુળતા સ્વભાવ વાળા છે એની સાથે એનો સંબંધ નથી. જ્ઞાન નિરાકુળ છે અને નિરાકુળતા સુખનું લક્ષણ છે. માટે એ પણ અનંતુ છે, જેમ શુદ્ધત્વ અનંતુ છે, જ્ઞાન અનંતુ છે, એમ સુખ પણ એવો. જયારે સુખ નો નિશ્ચય થાય ત્યારે જોર આવે, એ સુખ ને પ્રાપ્ત કરવાનું જોર આવ્યા વગેરે. કેમ કે સુખ ની જીવને તીવ્ર ઈચ્છા છે, સુખ ની જીવને તીવ્ર ઈચ્છા છે. એટલી બધી તીવ્ર ઈચ્છા છે સુખ ની કે સુખ માટે ગમે તે કરવા તૈયાર છે. કોઈ આપઘાત કરે છે તો માટે એટલો દુખી છે કે જીવતો રહેવા ઈચ્છતો નથી. આપઘાત કરે તો પણ સુખ માટે, સાહસ કરે તો પણ સુખ માટે છે, ભૂખો તરસો રહીએ તો સુખ માટે છે, ઉજાગરા કરે તો સુખ માટે છે. અરે પણોથી વાળીને બેઠો છે ને પગ ફેરવે છે તો પણ સુખ માટે છે. એક કલાક આપણે બેસી ને પગ ફેરવવો પડે તો એને મહેમાં પણ સુખ નું કારણ છે. બધા જ કાર્યો સુખ માટે જો જીવ કરે છે તો એની સુખ ની ભૂખ કેટલી. અનંત કાળ થી સુખ નો ભૂખ્યો એવો આ જીવ સુખના ભંડારને, ભયા ભંડારને જોવે પછી જાય લો. એટલે પુરુષાર્થ અહીં થવું પડે છે. સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ સ્વરૂપની ઓળખાણથી ઉત્પન્ન થાય છે. એવી રીતે ઓળખાણનો પ્રકરણ સંક્ષેપમાં એવી રીતે છે. આશય લખી લે સોનું હોય કે હીરો હોય કે કાપડ હોય કે ચા હોય કે ચોખા હોય, આપડે તો આ બધું ધંધાકીય અનુભવ છે કે નઈ. પરિચય કરવો પૂછ્યું તમે ચા ઉકાળે એનો કલર જોવા માટે શું ચા પીએ નઈ ચાખે નઈ. આ ચા તો ચાખવાની શું છે, તમે ચખ્યા વગર કેવી રીતે એની ક્વોલિટી નક્કી કરો છો? તો એ તો અનુભવનો વિષય છે. બહુ પરિચય ને કેવી રીતે પણ તમને તમારો પ્રોસેસ શું છે? તો કે જયારે સેમ્પલ આવે ત્યારે હું ચાની ભૂકી લઈ ને મસળું છું, એના ઉપરથી એની કડકાઈનો મને ખ્યાલ આવે છે. પછી ઉકાળું છું દૂધ નાખીને એના પ્રમાણમાં, ત્યારે એના કલરનો ખ્યાલ આવે છે. પછી સ્વાદનું મારે જોવાની જરૂર નથી પડતી, કે મારો અનુભવ જ્ઞાન એટલું છે કે ખાલી સ્પર્શ થી અને સ્પર્શેન્દ્રિય થી અને ચક્ષુન્દ્રિય થી રસેન્દ્રિય ના વિષય ને નિર્ણય લેતા અને જ્ઞાનેન્દ્રિય એને ઓલો સુગંધ ગંધ થી પણ પારખતા હતા, ત્રણ રીતે પારખતા હતા, સ્વાદ નહોતા લેતા પણ બહુ પરફેક્ટ કામ. ઠીક આ તો હું વેપાર કરું છું ને કમાવું છું, પણ જો કોઈ યુરોપિયન કંપનીમાં પરચેજ ઓફિસર હો તો બહુ મોટો પગાર મળે મને, કે એવી મારી પરખ છે. કે કહેવાનો મતલબ શું છે? પરિચય થી અનુભવ જ્ઞાન થાય છે. આત્મ સ્વરૂપની ઓળખાણ સાનુભવનું કારણ છે. તેથી તેનું ઘણું મહત્વ છે. આત્મ સ્વરૂપની ઓળખાણ જ્ઞાન લક્ષણ થી થાય છે. આત્મામાં બીજા અનેક ગુણો હોવા છતાં પણ જ્ઞાન લક્ષણ સિવાય આત્માની ઓળખાણ થતી નથી. તેથી જેને આત્માની ઓળખાણ કરવાની અભિલાષા હોય તેને અન્યથા પ્રયત્ન નહીં કરતા જ્ઞાન લક્ષણ દ્વારા કે જે નિરંતર અનુભવમાં આવી રહ્યું છે તેનાથી ઓળખવાનો પ્રયાસ કરવો જોઈએ.